તારીખ 9/7/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 67. મૂળ કેસેટમાં શરૂઆતમાં અવાજ ધીમો છે.
આત્મસ્વરૂપનો યથાર્થ નિશ્ચય થતા જે ચોક્કસ પ્રકારના અથવા વિશિષ્ટ પ્રકારના ફેરફાર થાય છે એમાં આઠ અંગોલ છે. સાત ચાલી ગયા સ્વરૂપ પ્રાપ્તિની તીખી ભાવના પૂર્વક સ્વરૂપની અંતર વિચારણા આત્મસ્વરૂપનો નિશ્ચય થાય છે. તે નિશ્ચય જ્ઞાનને ઉપયોગ રૂપ દિશામાં થાય છે, વિચારના ઉપયોગમાં ચાલે છે. ઉપયોગાત્મક સ્થિતિમાં જે વિચાર ચાલે છે એ વિચારમાં જ્ઞાન ઉપયોગ પોતે જ લક્ષણ છે. જ્યાં વિચાર ચાલે છે એ ઉપયોગ પોતે જ લક્ષણ છે, જ્ઞાન પોતે જ લક્ષણ છે. જ્ઞાનોપયોગમાં જ્ઞાન પોતે જ લક્ષણ છે. એ કાળમાં આત્મસ્વરૂપની પ્રાપ્તિની ઉત્કૃષ્ટ ભાવના હોય છે અને સ્વરૂપનું સંશોધન ચાલે છે. જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિશ્ચય થાય છે. જે ઉપયોગમાં નિશ્ચય થાય છે ઉપયોગ પોતે જ પોતાને લક્ષણ બનાવીને પોતાના આધારે એ નિશ્ચય થાય છે. આટલું તો અહીંયા નિશ્ચયમાં અભેદ પણ છે. નિશ્ચય કરનાર ઉપયોગ અને જેનો નિશ્ચય થાય છે એમાં જે લક્ષણ મળે છે એ પણ એને પોતામાંથી જ મળે છે. ઉપયોગને પોતાના આધારે પોતામાં લક્ષણ મળે છે અને પોતામાં પોતાનો જ્ઞાન સ્વભાવ એને ભાસે છે. એવું જે ઉપયોગની અંદર નિશ્ચય થવાનું કાર્ય થાય છે તે ઉપયોગ થયા બાદ ઉપયોગનું લબ્ધ પરિણતિ રૂપ થાય છે. એ તો તમામ ઉપયોગનું લબ્ધ થાય છે. જેટલો જેટલો જ્ઞાનનો ઉપયોગ થાય છે એ બધું જ્ઞાન લબ્ધમાં જાય છે. જેટલું જાણો એટલું બધું લબ્ધમાં જાય. લબ્ધ એટલે મળેલું જ્ઞાન, પ્રાપ્ત થયેલું જ્ઞાન. ઉપયોગ ફરી જાય એ જ્ઞાન જાય લબ્ધમાં. એટલે તો એને ખબર પડે છે કે જેમ કે આ ચીજ મેં આટલા વર્ષ પહેલા જોઈ હતી, આ ગામ હું આટલા વર્ષ પહેલા આવ્યો હતો. પહેલા અહીંયા આ મકાન નહોતું, આ ખાલી જગ્યા હતી ને મકાન થયું છે. આ આમ નહોતું ને આમ થયું છે. આ આમ હતું એમને રહ્યું છે. એમ કે એને એ વિષયનું જ્ઞાન એની પાસે લગતું હતું. લબ્ધમાં ક્યાંય ગરદી નથી થતી. નવું 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 જ્ઞાન આવ્યા જ કરે છે, ત્યાં જ કરે છે. હજારો ચીજોનું જ્ઞાન, લાખો ચીજોનું જ્ઞાન આવે છે. ધ્રુવ નથી થયું, લબ્ધનો પણ નાશ થાય છે. જેમ કે પહેલા એવું લબ્ધ હતું કે રાગ તે હું એવું જ્ઞાન હતું. રાગને જાણતા પોતાના રાગને અનુભવતું હતું જ્ઞાન. તો રાગ તે હું આ દેહાદી જાણતો તો સંયોગ તે હું, આ શરીર તે હું, આ પરિવાર તે હું, આ મારા હું એનો એવું દેવનું લબ્ધરૂપ જ્ઞાન હતું. એ હું જ્ઞાન સ્વભાવે આત્મા એમાં એનો નાશ થયો, કેમ કે બે વિરુદ્ધ થઈ ગયું, કીધું બે સાથે ન રહ્યો. પેલું જ્ઞાન છે એ ખોટું હતું એમ એને સમજાણું. જ્યારે એને એમ નિર્ણય થયો કે હું જ્ઞાન સ્વભાવે આત્મા છું, ત્યારે હું દેહાદી સ્વરૂપ છું કે રાગાદી સ્વરૂપ છું, રાગ મારો સ્વભાવ છે, એ ખોટું હતું, જૂઠું જ્ઞાન હતું, ભૂલ હતી જ્ઞાનમાં, એ ભ્રાંતિ હતી જ્ઞાનમાં, એને સમજાય છે, એનો નાશ થાય છે. એ તો વાત લેવી છે. એવો નિશ્ચય, આત્મ સ્વરૂપ નો જ્ઞાન સ્વભાવી આત્મા નો નિશ્ચય જ્ઞાનની ઉપયોગરૂપ દશામાં થાય છે. તે ઉપયોગ થયા બાદ ઉપયોગનું લબ્ધ પરિણતિ રૂપ થાય છે. ઉપયોગનું લબ્ધ થાય છે કયા રૂપે થાય છે? કે પરિણતિ રૂપ થાય છે. દરેક નિશ્ચય જે પ્રકારનો છે એનું લબ્ધ ચાલે જ છે. એક તો માણસ એમ પછી એક પર નિશ્ચય તમે કર્યો હોય પછી નિશ્ચયને અનુસરીને માણસ કામ કરે છે. એટલે દરેક વાતમાં પહેલો નિશ્ચય કરવામાં આવે છે કે આપણે નિર્ણય કરો. કોઈ વાત નવી ચાલે કે આ કામ એક નવું છે તો કે પહેલાં કરવું છે કે નથી કરવું એ નિર્ણય કરો. જો કરવું છે તો કરવા અંગેના બધા વિધિ વિચારણા ચાલશે, નહીં કરવું હોય તો નહીં કરવા અંગેની વિચારણા ચાલશે. નિશ્ચય અનુસાર વિચારણા ચાલે છે. તમે એનો અર્થ શું છે? જે નિશ્ચય થયો લબ્ધ માગ્યો એનું લબ્ધ પરિણતિ રૂપ થાય છે. આવું જ્ઞાનનું લબ્ધ થયું, જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય થયો ઉપયોગમાં, એનું જે લબ્ધ થયું તે હું પૂર્વે કદી થયું નથી. સ્વરૂપ નિશ્ચય થયો હોય ઉપયોગમાં અને એનું લબ્ધ થયું હોય એવું કદી લબ્ધ ભૂતકાળમાં થયું નથી. આ વસ્તુ અપૂર્વ છે. પૂર્વે ન થયું એનું નામ અપૂર્વ. એ પૂર્વે કદી થયું નથી. અર્થાત પૂર્વે જે જ્ઞાનનું લબ્ધ હતું તેમાં રાગ અને પર કે હું એવું લબ્ધ હતું. જ્ઞાનમાં એવી ભ્રાંતિ હતી કે હું રાગ સ્વરૂપ છું, હું દયાદે સ્વરૂપ છું, હું સંસારી છું, ફલાણો ફલાણો છું, એવી ભ્રાંતિ જ્ઞાનમાં હતી અને એનું લબ્ધ પણ પરિણતિરૂપ હતું. અને તેવા અનાદિથી લબ્ધ સહિત કોઈ પણ જીવ આત્માનું ચિંતન દ્રવગુણ પર્યાય અથવા ઉત્પાદિત ધ્રુવથી કરે, વારંવાર તે ચિંતન દ્વારા એકાગ્ર થવા આશા ધરે તો પણ એકાગ્રતા થઈ શકતી નથી. કેમ કે લબ્ધ પરિણતિમાં ઉપરોક્ત પ્રકારે ફેરફાર થયો નથી, નિશ્ચયનું લબ્ધ થયું નથી. શું છે કે કોઈ જીવો એમ વિચાર કરે છે કે આપણે આત્માનું વારંવાર ચિંતન કરવા બેસો અને આત્મામાં ઉપયોગ સ્થિર થાય એનો પ્રયત્ન કરો. એને ખબર નથી કે નિશ્ચય થયો છે કે નથી થયો. એમને મેં આત્મામાં એકાગ્ર થવાનો પ્રયત્ન કરવાનો એનો વિકલ્પ છે, પ્રયત્ન નથી પણ એ વિકલ્પ છે. પણ એ વિકલ્પ એનો કદી સફળ થતો નથી. એનું કારણ શું? કે એને નિશ્ચય થઈને લબ્ધ થયો નથી. જૂની પરિણતિ એમને ઊભી છે. જૂની પરિણતિમાં રાગ તે હું એમ ઊભું છે, દેહ તે હું એમ ઊભું છે, તે ઉપયોગમાં હું જ્ઞાન સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, એ વિચાર ચાલે. વિચાર દશામાં ઉપયોગની દશામાં વિચાર રાગ મિશ્રિત વિચાર ચાલે ત્યારે ઉપયોગ ચાલે ને. હું જ્ઞાનાનંદ સ્વરૂપ છું, હું પૂર્ણ છું, હું વેદ છું, ઉપયોગ કાર્યકારી થતો નથી, નિષ્ફળ જાય છે. કેમ કે લબ્ધ પલટાણું નથી, જો અહીંયા ઉપયોગનું જોર નથી ચાલતો, અહીંયા ઉપયોગનું જોર ચાલતો નથી, લબ્ધનું જોર ચાલે છે. એટલે દ્રષ્ટાંત નીચે લીધો છે કે જ્ઞાન દશામાં સમ્યક દ્રષ્ટિને વિભાવ સાથે ઉપયોગ ચાલે છે પરદ્રવ્યની પ્રવૃત્તિ સંબંધનો, તો એનું જોર ચાલતું નથી. કેમ કે લબ્ધમાં હું આત્મા છું એ પરિણતિ ઊભી છે, તો એનો ઉપયોગ નિષ્ફળ જાય છે. સમ્યક દ્રષ્ટિ કર્મથી બંધાતા નથી. આખો નિર્જરા અધિકાર ભગવાન કુંકુંદાચાર્ય આ પોઈન્ટ ઉપર લખ્યો છે, પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર લખ્યો છે, આ મુદ્દા ઉપર, કે સમ્યક દ્રષ્ટિને કર્મનું બંધન નથી. તો કે પણ ભોગ ભોગમાં અમે જોઈએ છીએ એનું શું? શુભ ઉપયોગના કાળમાં ભક્તિ પૂજા અને શાસ્ત્ર વાંચન કરે ત્યારની વાત નથી, પણ અમે સમ્યક દ્રષ્ટિને ભોગ ઉપયોગના કાળે, શુભ ઉપયોગના કાળે જોઈએ ત્યારે કર્મથી બંધાય છે કે નહીં? તો કે ના, ત્યારે એ કર્મથી નિર્જરાય ને થાય છે, બંધાતા નથી. કર્મથી નિર્જરા થાય છે અને એ વખતે પણ નિર્જરા વિશેષ છે, અલ્પ બંધનને ગણતા નથી. આખો નિર્જરા અધિકાર આ એક જ મુદ્દા ઉપર લીધો છે. રાજમલજી બહુ સરસ ટીકા કરે છે નિર્જરા અધિકાર, સમ્યક દ્રષ્ટિને બંધન નથી, બંધન નથી, અલ્પ બંધન છે. ક્યાંક વાત કરી નાખે એકાદ જગ્યાએ, કેમ કે કરુણાનુયોગનો વિષય છે અને કોઈ એકાંતમાં ભૂલથી ખેંચી ન જાય એટલે એકાદ જગ્યાએ વાત કરી નાખે, પણ દસ વખત ભારે વાત કરે તો સમ્યક દ્રષ્ટિને બંધન નથી ને નિર્જરા છે, એમનું વજન એટલું બધું. મૂળ નિશ્ચયના વિષય ઉપર ઘણું વજન છે, કહેનારનું વજન છે, કથનમાં પણ વજન આપે. જેમ કે શરૂ શરૂમાં લીધું કે સ્વરૂપનું અવભાષણ થાય સ્વવિકલ્પ દશામાં, નિર્ણયની દશામાં, પછી સ્વરૂપ અનંત મહિમાવંત હોવાને લીધે સ્વરૂપનો મહિમા એકદમ ઉત્તમ થઈ જાય. હવે એ કાળે રાગ તો ગયો નથી, જ્ઞાનમાં સ્વરૂપ ભાષો, પણ રાગ જે ઊભો છે ને એ વખત તૂટ્યો નથી. તો રાગ પણ જ્ઞાનને ચારિત્ર ગુણનો પર્યાય છે, જ્ઞાનને સાથ પુરાવે છે. રાગમાં એવો વિકલ્પ થાય છે કે હું પૂર્ણ છું, હું અનંત મહિમાવાન છું, હું અનંત સામર્થવાળો છું, એવો બધો વિકલ્પ સાથે સાથે રાગમાં ચાલે છે. પણ છતાં રાગ છે એ રાગ છે, રાગ છે એ કોઈ સ્વરૂપથી અવિપરીત પણ નથી, પણ સ્વરૂપથી વિપરીત પણ છે. પણ રાગ ચાલે છે એવી રીતે ક્યાં? તો કે એ ચાલે છે એ રાગની વૃદ્ધિ થશે, એવા રાગની વૃદ્ધિ થશે કે નહીં? જે રાગ સ્વરૂપનો વિકલ્પથી મહિમા કરી રહ્યો છે અને મહિમા વધતો જાય છે, વધતો 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 એટલો મહિમા થાય નિર્વિકલ્પ સ્વરૂપનો થાય છે કે મહિમાના અપૂર્વ તબક્કે કોઈ એવા તબક્કે નિર્વિકલ્પ દશા પ્રગટે છે, એ અપૂર્વ મહિમાનો એક તબક્કો જ છે, એક સીમા છે એની, એક ઉત્કૃષ્ટ. તો ત્યાં રાગ વિધોગની સાથે સાથે રાગે મહિમા કરતો હતો, વિકલ્પ પણ મહિમા જ કરતો હતો આત્માની વખતે. વિકલ્પ નો વિધો, રાગ તો ન વિધો, રાગ તો સામનો ઘટ્યો અથવા મિટ્યો, પણ એ તો સાથ દેતો હતો જ્ઞાનને, તો કે સાથ દેતો હતો, પણ એની જાત અહીંયા કામમાં આવે એવું એ વખતે પણ સ્વભાવથી વિરુદ્ધ હોવાને લીધે જ્ઞાન ભાવ તો એનો નિષેધ કરતો હતો, જ્ઞાન ભાવ તો એનો નિષેધ કરતો હતો રાગ. પણ આવો ઊંચો રાગ, સ્વરૂપનો આવો ઊંચો રાગ ને એનો નિષેધ, કે આખરમાં રાગ છે અને રાગનો નિષેધ જ થાય, બીજું કાંઈ થાય નહીં. રાગ નો આદર કરવાનો ક્યાંય પ્રશ્ન રહેતો નથી. અશોકભાઈ નો પ્રશ્ન ક્યારેક ક્યારેક યાદ આવે છે, આવા રાગ નો નિષેધ કરતો સ્વચ્છંદ થાય કે ન થાય, એક બીજો વિચાર છે એની પાસે. સારું એવું સમાધાન છે કે મુમુક્ષુ જીવ છે એ પાપ ભીરુ જીવ છે. કેવો છે? પાપ ભીરુ છે અથવા ભવ ભીરુ છે. ભવ નો નાશ કરવા માટે આગળ ચાલી રહ્યો છે, ભવ વધારવા માટે નહીં. તો જે જીવ ભવ ભીરુ છે ને પાપ ભીરુ છે એ સ્વચ્છંદ માં કોણ સ્વચ્છંદી થાય છે? કે જે પાપ થી ભયભીત નથી તે સ્વચ્છંદ માં એ જાય છે. જેને મંદ કષાયમાં દુઃખ થાય છે એને તીવ્ર કષાયમાં દુઃખ તો વધુ થાય. તો જેને મંદ કષાયમાં દુઃખ થાય છે એની ખબર પડે, એને તીવ્ર કષાયમાં દુઃખ વધી જાય એની ખબર ન પડે, એમ કેમ બને? એ કેવી રીતે બની શકવા યોગ્ય છે કે અમારું દુઃખ વધી ગયું? સ્વચ્છંદી જીવને તો કષાય તીવ્ર થતા દુઃખ વધે છે પણ ખબર પડતી નથી. આ સ્વચ્છંદીનું લક્ષણ છે કે એને સ્વચ્છંદમાં કષાય તીવ્ર થાય છે પણ એને ખબર નથી પડતી કે મારું દુઃખ વધ્યું છે. જ્યારે આને તો ખબર પડે છે. એટલે સ્વરૂપની પ્રાપ્તિની ભાવનામાં આવેલો જીવ ભવ ભીરુ અને પાપ ભીરુ હોવાથી કષાયની મંદતારૂપ સુગ્રાગનો નિષેધ કરે ત્યારે એને સ્વચ્છંદ પણ આવતું નથી. એનું આ કારણ છે કે સ્વરૂપની પ્રાપ્તિની ભાવનામાં ઊભો છે, બીજી બાજુ એ પાપથી ભયભીત છે, ભવથી એ ભયભીત છે. નિશ્ચિત ઉપયોગમાં થાય છે પછી નિશ્ચય નો પર્યાય પૂરો થયો. જે પર્યાયમાં નિશ્ચય થયો કે હું આવો આત્મા છું, જેવો કેવળ જ્ઞાનમાં જણાય છે, ભગવાન જાણે છે, એવો હું આત્મા છું, એવો એને નિશ્ચય થયો. એ પર્યાય પૂરી થઈ પછી કે પર્યાય પૂરી થઈ તો એ નિશ્ચય ક્યાં ગયો? કે જ્ઞાનનો ઉપયોગવંત જ્ઞાનનું લબ્ધ થઈ ગયું, પરિણતિ માંગી ગઈ. હવે શું છે કે પ્રગટ પ્રસિદ્ધિ માટે તો એની જે પ્રત્યક્ષતા છે, નિશ્ચય જે આત્મ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ સ્વરૂપે કરીને સહજ પ્રત્યક્ષ છે. જેનો નિશ્ચય થયો છે એવું જે પોતાનું નિજાત્મ સ્વરૂપ, એ સ્વરૂપે કરીને સહજ પ્રત્યક્ષ છે. હું સહજ પ્રત્યક્ષ છું, પરિપૂર્ણ પ્રત્યક્ષ છું, સ્વભાવથી જ પ્રત્યક્ષ છું, એવા નિશ્ચયમાં પ્રત્યક્ષતાનું બળ આવે છે અને પરોક્ષતાનું બળ ઘટે છે. એટલે વારંવાર એ જોર છે એનું નામ પુરુષાર્થ છે. એવું જે પ્રત્યક્ષપણાનું જોર એને પુરુષાર્થ કહીએ, એ પુરુષાર્થ તીવ્ર થાય છે. તીવ્ર થાય છે એટલે પરોક્ષપણાનો વિલય થાય છે, નાશ થાય છે. પ્રત્યક્ષપણું અતિન્દ્રિય પ્રત્યક્ષપણ ક્રમે કરીને ઉત્પન્ન થઈ આવે છે એમ છે. પણ ત્યાં એક વાત જોડી છે કે શ્રુત જ્ઞાન દ્વારા પછી એ સ્વરૂપ જ્ઞાનને દ્રવ સ્વરૂપ કર્યું છે, બરોબર સ્પષ્ટીકરણ કર્યું. મૂળમાં તો શ્રુત જ્ઞાન દ્વારા એમ આવે છે, જ્ઞાન સ્વભાવે આત્માનો પ્રથમ તો નિશ્ચય કરવો. તો શું છે કે દ્રવ શ્રુતમાં જ્ઞાન સ્વભાવે આત્માનું વિવરણ છે કે આવો આત્મા છે, એ નિમિત્ત પડે છે. વાચક શબ્દ વાચ ઉપર જાય છે ઉપયોગ, જ્ઞાન લક્ષણ છે, જ્ઞાન સ્વભાવે આત્માનો, એટલે વાચી ઉપર જાય છે, વાચી ઉપરથી નિર્ણય કરે છે કે હું આવો જ છું. જ્યારે નિર્ણય કર્યા પછી પ્રથમ આમ કર્મ પછી પછી શું કે મતિ જ્ઞાનની વૃત્તિઓ અને શુદ્ધ જ્ઞાનની વૃત્તિઓને મર્યાદામાં લાવે છે. મર્યાદામાં લાવવાનો અર્થ કે એને આત્મસન્મુખ કરે છે, એને સ્વરૂપ સન્મુખ રાખે છે. આત્મસન્મુખ સ્વસન્મુખ એ સ્વસન્મુખતા અહીંયા ઊભી થાય છે. અને એ સ્વસન્મુખતા થતાં પછી ઉપયોગ પુરુષાર્થ વધતા અંદર વળી જાય છે સહજપણે. ત્યારે અંદર વળે છે ત્યારે જ્ઞાન જ્ઞાનનું પોતાનું સ્વયંનું સ્વસંવેદન કરે છે અને સહજ પ્રત્યક્ષ નિર્વિકલ્પ સ્વરૂપ એના લક્ષમાં અભેદ ભાવે રહે છે. આ એમ બીજું એમ નહીં, હું એમ અભેદ ભાવે રહે છે અને એમાં એકાકાર પણ તન્મય પણ ઉત્પન્ન થાય છે. એટલે એને ત્યાં શુદ્ધ ઉપયોગ અથવા સમ્યક દર્શન અથવા સમ્યક જ્ઞાન અથવા આત્મખ્યાતિ એ બધા શબ્દો પછી મહિમા સૂચક શબ્દો વાપર્યા છે. અને એને અતિક્રાંતપણું વિકલ્પથી અતિક્રાંતપણું કહ્યું. 143માં એને પરાત્મા થયો, વિકલ્પથી પર એવો થયેલો આત્મા પર આત્મા છે. અને ત્યાં સાક્ષાત પરમાત્મા સ્વરૂપે પોતાનું અનુભવન હોવાથી એ પરમાત્મા થયો એમ પણ કહેવામાં આવ્યું. એ શબ્દ પણ વાપર્યો છે, પરમાત્મા. પરમાત્મા થયો, અનુભવ થયો ત્યાં પરમાત્મા થયો, કેમ કે પરમાત્મા સ્વરૂપ છે અને પોતે પરમાત્મા સ્વરૂપ છે એવો ત્યાં સાક્ષાત અનુભવ વર્તે છે. એટલે તે આત્મા ત્યાં પરમાત્મા થયો અનુભવ કહેવામાં આવે છે. પણ ચોથું ગુણ સ્થાન છે ને, કેવી વાત કરુણાનો યોગની છે. શું જેનો અનુભવ થયો એમાં તો એક ગુણ સ્થાન નથી. શું જેનો અનુભવ થયો એમાં તો એ તો આપણે નિર્ણયના પ્રકરણમાં લીધું કે નિર્ણય કોનો થાય છે કે 14 ગુણ સ્થાન થી પાર એવો હું છું એમ નિર્ણય થાય છે. અનુભવ પણ એનો જ થાય છે, જેનો નિર્ણય થયો એનો જ અનુભવ થાય છે, એમાં તો ગુણ સ્થાન નથી. એ તો પરમાત્મા પદ છે અને એ રૂપે નો અનુભવ છે. રાગ નો નિષેધ ચાલે છે, રાગ ને ટેકો નથી દેતો પોતે, એટલે રાગ નો નાશ થાય છે. વિજ્ઞાન વર્તે છે ને, ભેદ જ્ઞાન માં તો રાગ થી જુદો પડવાનો પ્રયત્ન ચાલે છે, એ રાગ થી પણ જુદા પડવાનો પ્રયત્ન ચાલે છે. સ્વરૂપ સંબંધી નો વિકલ્પ, સૂક્ષ્મ વિકલ્પ, એનાથી પણ જુદો થવાનો પ્રયત્ન, એટલે રાગ મટે છે. નહીતર તો ખરેખર રાગ વૃદ્ધિગત થવો જોઈતો હતો, કેમ કે મહિમા વિધો ને રાગ મહિમા કરે છે. જેમ જેમ સ્વરૂપને ઓળખા પછી જેમ જેમ આગળ જતો જાય છે એમ સ્વરૂપ રસ વધે છે. સ્વરૂપ રસ ક્યારે વધે છે? સ્વરૂપનો મહિમા વધે છે ત્યારે વધે છે. જ્ઞાનમાં તો સ્વરૂપનો રસ ને મહિમા વિધા, પણ રાગમાં તો પણ એમાં મહિમા છે. રાગમાં પણ સ્વરૂપનો મહિમા છે, એ વખતે રાગમાં બીજું કાંઈ નથી. તો જ્ઞાન વધે છે પણ રાગ કેમ વધતો નથી? આ વિચાર વધે છે. બે સ્વરૂપનો મહિમા કરે છે, જ્ઞાને સ્વરૂપનો મહિમા કરે છે, રાગે સ્વરૂપનો મહિમા કરે છે. પણ જ્ઞાન વધીને સ્વસંવેદનમાં આવે છે, રાગ સમાપ્ત થાય છે. આત્માનો મહિમા કરતો તો કરતો તો પણ એ જાત નકામી છે, એ જાત અહીંયા આત્માને અનુકૂળ નથી. રાગ છે, અછૂત છે. પેલા મંદિરમાં અછૂત ને નહોતા આવવા દેતા, ઢેઢ ભંગી ચમાર એને મંદિરમાં ન આવવા દે. અત્યારનો કાયદો બીજી વાંચે તો એનું કારણ પણ છે એ લોકોનો વ્યવસાય એટલો અપવિત્ર કે એ મંદિરની પવિત્રતાને એને મેળ ખાતો નથી. અગર દર્શન કરવા આવે તો ભગવાન સામે બિરાજમાન છે, બાર ઉભા રહીને દર્શન કરી લો. દરવાજો સન્મુખ માં હોય, ભગવાન મુખ હોય એની સન્મુખ એક દરવાજો હોય તો અહીંયા એને બહાર ઉભા રહીને દર્શન કરવાના. એનો અંદર માં પ્રવેશ નિષિદ્ધ છે, રાગ અછૂત છે, એ અંદર ના આવી શકે. ભગવાન આત્માથી દૂર રહીએ, કેમ કે એનો વ્યવસાય છે ગંદો છે, એ પોતે મલિન છે એમ કેવું છે, અપવિત્ર છે પોતે. ભગવાન આત્મા પવિત્ર છે અને એ પોતે અપવિત્ર છે. અપવિત્ર છે છતાંય તે અપવિત્ર છે એમ છે. જેમ ભીડભૂંગી ચમારમાં એવા હોય કે જે ભગવાનના દર્શન ન પણ કરે અને જે કરે પણ કરે તો દૂર રહીને, અનાદિથી રાગતે હું એવા લબ્ધ સહિત જીવ હોય અને એ લબ્ધ પરિણતિમાં જ્ઞાન સ્વભાવે આત્મા તે હું એવો નિશ્ચયથી ફેરફાર, નિર્ણયથી ફેરફાર થાય નહીં, થયા વિના, એટલે નિર્ણય થયા વિના, ટૂંકામાં એમ કેમ છે. કોઈ જીવ આત્મા આત્માનું ચિંતન કરે, દ્રવગુણ પર્યાય દ્વારા, ઉત્પાદભાઈ ધ્રુવ દ્વારા કરે, વારંવાર તે ચિંતન દ્વારા એકાગ્ર થવાની આશા ધરે, એને એમ થાય કે હું આ ચિંતન કરતા કરતા મારી એકાગ્રતાને કરેલી સ્વરૂપમાં, તો પણ તેવી એકાગ્રતા થઈ શકતી નથી. એ કદાચ કોઈને પરિણતિ થાય છે એવી થાય છે, ભાવનાની પરિણતિ થાય છે, તીવ્ર ભાવનાની પરિણતિ થાય છે. તો પણ એકાગ્રતા થઈ શકતી નથી. જો કે આવા તત્વ વિચાર કરનાર જીવને આત્મદ્રવ્યનો જે વિચાર કરે, દ્રવ્યાનુયોગથી આત્મદ્રવ્યનો તત્વનો વિચાર કરે, તો એમ કરનાર જીવને મિથ્યાત્વ મંદ થાય છે. શું છે, તત્વજ્ઞાનનો વિષય દર્શન મોહને અવશ્ય મંદ કરે છે, તો પણ યથાર્થ પ્રકારે તે મંદતા થઈ નથી. સ્વરૂપનો નિશ્ચય થઈને દર્શન મોહ મંદ થાય અને સ્વરૂપનો નિશ્ચય થયા વિના તત્વજ્ઞાનના અભ્યાસના કાળમાં જે દર્શનનો મોહનો વિષય મંદ થાય, એ બે વચ્ચે ફેર છે એમ કેવું છે. પેલો અયથાર્થ પ્રકારે મંદતા થઈ છે, આ યથાર્થ પ્રકારે મંદતા થઈ છે. જો સ્વરૂપ નિર્ણય થાય તો એને દર્શન મોહ યથાર્થ પ્રકારે મંદ થાય. જો દર્શન નિર્ણય, જો સ્વરૂપનો નિર્ણય ન થાય તો તત્વજ્ઞાનના અભ્યાસ કાળે દર્શન મોહ મંદ થાય, ટેમ્પરરી અથવા તીવ્ર થઈ જાય, તીવ્ર થતા વાર લાગે એવું અનંત વાર થયું છે. એ પ્રકારે સત્શાસ્ત્રોનો અભ્યાસ કરી, અંગ પૂર્વનો અભ્યાસ કરી અને દર્શનોને અનંત વાર મંદ કર્યો છે, પણ એ મંદતા એને કામમાં આવતી નથી. તો પણ યથાર્થ પ્રકારે તે મંદતા થઈ નથી અને જ્ઞાનમાં રાગાદીનો અને જ્ઞાનમાં અનાદિનો રાગ અને પર તે હું તેવું પરિણતિમાં જેમનું તેમ પડેલું હોવાથી, જેમનું તેમ ઉભેલું હોવાથી, આત્માના વિકલ્પ થવા છતાં તેમાં ચૈતન્યનો રસ ઉપજતો નથી. મુખ્ય વાત શું છે, કે આત્મ સ્વરૂપનો રસ, ચૈતન્ય સ્વરૂપનો રસ કોને ઉપજે? કે જેને ચૈતન્ય સ્વરૂપનો ભાવ ભાષો હોય, સ્વભાવ ભાવ ભાષો હોય, સ્વરૂપ ભાષો હોય, એને ઉપજે. બીજો જીવ આત્મ સ્વરૂપનો મહિમા કરે તો પણ એને રાગ રસ ઉપજે છે, વધે છે, રાગ રસ વધે છે, ચૈતન્ય રસ એમાં વધતો નથી, આત્મરસ નથી આવતો એમાં. આ બે વસ્તુ ઘણા નથી સમજતા. મુમુક્ષુ જીવમાં પણ આ વિષય થોડો બહુ પ્રસિદ્ધ નથી, ચર્ચામાં નથી. જીવને એમ થાય છે કે આપણે તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ અને આપણને રસ આવે છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા આપણને રસ આવે છે. તો કોઈ એમ કહે કે મને તો ગુરુદેવનું ટેપ પ્રવચન સાંભળતા રસ આવે છે, તો કોઈ એમ કે મને તો તત્વ ચર્ચામાં વધારે રસ આવે છે, કોઈ એમ કે મને તો શાસ્ત્ર. રસમાં રાગ રસ આવે છે કે આત્મરસ આવે છે, આ વાત સમજવા જેવી છે. હવે રાગ રસ ને માને કે મને આત્માનો રસ આવે છે, આવું બફુનમાં ચાલે છે. એકવાર એવો પ્રશ્ન ચાલ્યો, હું મૂકશું વાંચે અમારા ગુરુદેવે કોઈ એક વ્યક્તિનું નામ દીધેલું કે ભાઈ એની શ્રદ્ધા માફી છે. જાહેર ચર્ચાનો વિષય થઈ ગયો, ગુરુદેવ સુધી વિષય પહોંચ્યો એટલે ગુરુદેવે કહ્યું કે એની શ્રદ્ધામાં ફેર છે. પછી એ પોતે કઈ ચર્ચા કે વાંચન કે એવું કરતા હશે તો બીજા પણ એને સાંભળવા જતા હશે. તમે પરિચિત મોક્ષો હતા, એને પૂછ્યું કે તમે એને સાંભળવા જાઓ છો? તો કે હા. તો પૂછ્યું કે કેમ તમે સાંભળવા જાઓ છો? ગુરુદેવે તો કહ્યું છે શ્રદ્ધામાં ફેર છે. શ્રદ્ધામાં ગુરુદેવે કીધું એટલે ફેર તો હશે એમ, કે એમ તો આપણા બધા વક્તાઓ ક્યાં બધા સમ્યક દ્રષ્ટિ છે, કે શું દલીલ છે? બધા વક્તાઓ કાંઈ સમ્યક દ્રષ્ટિ તો નથી, એટલે આ ભલે સમ્યક દ્રષ્ટિ નથી પણ એનું વાંચન ઘણું છે, બહુ સરસ બોલે છે, બહુ સરસ ચર્ચા કરે છે. ખરી વાત તો એ છે કે મને રસ આવે છે એટલે હું જાઉં છું, અને સામાન્ય રીતે પોતાને રસ આવે એ કામ કરવું જોઈએ એમ કે એમ કરીને એક મેન્સના બોલનો આધાર લીધો. પાછળ એક બોલ આવે છે કે મુમુક્ષુએ શું કરવું, ચિંતન કરવું કે શાસ્ત્ર વાંચન કરવું? પ્રશ્ન તો બે બોલનો છે, આપણે તો ચાર બોલની ચર્ચા લીધી, પ્રશ્નમાં બે બોલ છે કે શાસ્ત્ર વાંચન કરવું કે તત્વ ચિંતન કરવું. તો મેં કહ્યું એવો કોઈ નિયમ નથી, એકાંતે એવો કોઈ નિયમ નથી કે મુમુક્ષુએ ચિંતન જ કરવું ને શાસ્ત્ર વાંચન ન કરવું, અથવા શાસ્ત્ર વાંચન કરવું ને ચિંતન ન કરવું. પણ પોતાની પરિણતિ જે રીતે આગળ વધતી હોય એ રીતે એને એ પ્રવૃત્તિ કરવી, એને આધાર પ્રતિ ઉત્તર કે મારી પરિણતિ અહીંયા આ તત્વ કરતા સાંભળતામાં મને રસ વધે છે પ્રવૃત્તિ કરું છું. ભાઈ જરાક ઝીણવટથી વાત વિચારવા જેવી છે. હવે તમે જે બોલનો આધાર લીધો છે એ બોલને જરાક ધ્યાનથી વાંચો. તો ત્યાં એમ લખ્યું છે કે પ્રયોજનભૂત શાસ્ત્ર ચિંતન કરવું અને પ્રયોજનભૂત તત્વ ચિંતન કરવું. ભલે શાસ્ત્ર વાંચન કદી એકલું ન થાય પણ પ્રયોજનભૂત તત્વ ચિંતન સહિત હોય છે. પણ બે જગ્યાએ પ્રયોજનભૂત શબ્દ વાપરો છે. તો પ્રયોજન અહીંયા ક્યાં છે? ખાલી રસ આવે એને જો તમે પ્રયોજન કહેતા હોય તો રાગરસ વધે અને તો અશુભમાં રાગરસ વધે તો એ કઈ પ્રયોજન થોડું છે? તો શુભનો રાગરસ વધે છે એ પ્રયોજન થોડું છે? ન તો શુભ કે અશુભ બંને રસ વધે કોઈ આત્માને પ્રયોજનભૂત નથી. તો આમાં રાગનું રાગરસનું પ્રયોજન સદાય છે કે આત્મરસનું જ્ઞાન રસનું ચૈતન્ય રસનું પ્રયોજન સદાય છે, એ વાત જુદી પાડી છે. એટલા સુધી તો કોઈ વિચારતો નથી. આપણને રસ આવે છે, આપણને વાંચતા રસ આવે છે, આપણને સાંભળતા રસ આવે છે, આપણે વાંચો આપણે સાંભળો. ભાઈ એ તારો રસ કયો છે આ જરા નક્કી કર, નહીતર તું રાગ રસને રગડી રગડીને એવો કેળવી લઈશ. ખરેખર એ ભાઈને એ પ્રવૃત્તિ બરાબર નથી. કેમ કે એક વાત તો એ છે કે ગુરુદેવે ભલે બધા વાંચનકાર સમ્યક દ્રષ્ટિ નથી, પણ ગુરુદેવે જેના માટે સ્પષ્ટીકરણ કર્યું ત્યાં તો ગુરુ આજ્ઞા થઈ ગઈ, તો ગુરુદેવની આજ્ઞા થઈ ગઈ. એની આજ્ઞાથી વિરુદ્ધ સ્પષ્ટપણે તમે જાઓ અને તમને એમાં રસ આવે છે તો કયો રસ આવે છે? મોટી ગડબડ. શંકાનો તો પ્રશ્ન નથી અહીંયા, પણ આ તો સીધે સીધું જ વિરુદ્ધ જવાની વાત છે, ઉલ્લંઘન કરવાની વાત છે. સીધે સીધે એટલે જ્યાં પોતાને રસ આવે છે ત્યાં પણ એક વિચાર કરવાનો. રાગ રસ છે જળનો રસ છે, વિકલ્પનો રસ છે જળનો રસ છે, ભાષાનો રસ છે જળનો રસ છે. ઘણા તો ભાષાઓનો વ્યાયામમાં ચણાઈ જાય છે. એવી શૈલી, બહુ સુંદર શૈલી, ઘણી રોચક શૈલી, બહુ મજા આવે સાંભળવામાં. એમ કે ભાઈ તને જળનો રસ ઉપજ્યો છે, જેટલો જળનો રસ તીવ્ર તને થશે એટલા ચૈતન રસથી તું દૂર જઈશ. આત્મા ચૈતન રસનો કંદ છે, એનાથી દૂર જવું હોય તો જળનો રસ કેળવતો. બહુ મોટું નુકસાન છે તને, તને ખબર નથી કે તું લાભ કરવા જાશ થાય છે તને નુકસાન. તોનો વિષય તો બહુ ઊંડી વિચારણાનો છે, જરાય ઉપરથી ચાલે જવાય એવો આ વિષય નથી. તો વિચારામાં ને ચૈતન્યનો રસ ઉપજતો નથી. જેને અનાદિનું લગ્ન છે રાગ અને પર તે હું, એવો જીવ આત્મદ્રવ્યનું ચિંતન કરે તો એમાં એને આત્મરસ ન ઉપજે. તો પણ કે રસ તો ઉપજે છે ચિંતનમાં, તો કે એ વિકલ્પનો રસ છે, એને રાગનો રસ છે, આત્માનો રસ નથી. ઘણા એ પ્રશ્ન પૂછે છે કે અમારે આત્માનું ચિંતન કરવાને ધ્યાન કરવા બેસવું કે નહીં? ધ્યાન તો હજી લાગતું નથી એટલે ધ્યાન ન કહેવાય, પણ આત્માનું ચિંતન કરવા બેસીએ ધ્યાનસ્થ દશામાં તો એ અમારે કરવું કે નહીં? આવો પ્રશ્ન. સૌથી પહેલા સ્વરૂપને ઓળખો. 144માં તાવત શબ્દ પડ્યો છે સંસ્કૃતમાં. તાવત પ્રથમ તો, એનો ગુજરાતી કર્યું છે પંડિતજીએ, કે પ્રથમ તો શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. આમ લીધું છે તો એ પહેલું કરવા જેવું છે. નિશ્ચયની દિશામાં તું મતિને વ્યવસ્થિત કરીને આગળ વધ, આમ કેવું છે. નિર્ણયની દિશામાં આગળ વધ, એ પહેલા તું બીજો રસ લેવાની વાત કરે છો. આત્મરસ આવશે ક્યાંથી? નિર્ણય વગર આત્મરસ આવશે ક્યાંથી? જી શું આટલી વાત શું છે? પ્રથમ તો સ્વ ને પરને જુદા પાડવા, ઓળખાણ કરવી. ઓળખાણ નો વિષય તો પહેલો છે. ઓળખાણ વગર કેવી રીતે વાત આગળ ચાલશે? અથવા જગતની અંદર બહારની અંદર દુનિયાદારીમાં પણ વ્યવહારમાં પણ એક તો એવું કાર્ય બતાવો કે જે નિર્ણય પહેલા કરી શકાતું હોય. દરેક કાર્યમાં આપણે તે કાર્યનો નિર્ણય લેવો પડે છે. નિર્ણય તો એટલા બધા તબક્કે લેવો પડે છે બહારની અંદર કે આ કામ કરવું છે એમ નિર્ણય કર્યા પછી કેવી રીતે કરવું એના જુદા જુદા તબક્કે જુદા જુદા નિર્ણયો લેવા પડે છે ત્યારે કોઈ મોટું કાર્ય સંપન્ન થાય છે. સીધું સાદું કાર્ય હોય ને એક નિર્ણયથી પૂરું થાય બીજી વાત છે, પણ કોઈ મોટું કામ હોય તો અનેક જાતના જુદા જુદા તબક્કે એના નિર્ણય ગોઠવવા પડે છે, પછી એ સંબંધેની કાર્યવાહી આગળ ચાલે. નહીંતર કઈ દિશામાં કાર્યવાહી ચાલે? આ તો એવો વિષય છે પોતાનો સ્વરૂપ નિર્ણય કે હું કોણ છું એની ખબર વગર કઈ દિશામાં કામ કરે, હું કેવો છું એના નિર્ણય વગર જીવ કઈ દિશામાં કામ કરે, કેવી રીતે કામ કરે, કોઈ રીતે એ કામની અંદર ભલીવાર હોય એ વાત અસંભવિત છે, બની શકે એવું છે. હા, અનાદિનો ઊંધો નિર્ણય તો બેઠો છે પાછો, અને ઊંધો નિર્ણય અનુસાર પુરુષાર્થ ઊંધો ચાલે છે. આ પરિસ્થિતિને નિર્ણયથી બદલ્યા વિના કઈ રીતે કામ સવળું થાય, એક ડગલું સવળું થવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. એટલે એ આ વિષય ઉપર તો આખું જુદું પ્રકરણ લેવાનું આ કારણ છે કે એટલું મહત્વ છે આ વિષય. અને આટલો આટલો ગુરુદેવના આધાર પરમાગમ સારના બીજા ત્રીજા આધાર લઈને વિષય સ્પષ્ટ કર્યો છે. ગુરુદેવે આટલું આટલું સ્પષ્ટ કર્યા છે તો હજી મનુષ્ય સમાજમાં વિષય અસ્પષ્ટ જોવામાં આવે છે. આ પુસ્તક વાંચીને ઘણા આવે છે, બહુ સરસ લખ્યું છે, ઘણું સરસ પુસ્તક છે, પણ કોઈ ચર્ચા નથી કરતું કે આ નિર્ણયના પ્રકરણમાં આ વાત કેવી રીતે છે, આ કેમ છે, એમ કેટલીક નવી વાતો છે જે બહુ પ્લેટફોર્મ ઉપર નથી. ગુરુદેવની ભાષામાં આવી જાય છે પણ એટલી બધી પ્લેટફોર્મ ઉપર વાત ચર્ચાતી નથી કે સ્પષ્ટ અરસપરસ મુમુક્ષુઓમાં હોય એવું જોવામાં આવતું નથી. એવું ખોલીને મૂક્યું છે, સારું સારું સારું, પણ એ વિષય ઉપરની કોઈ ચર્ચા નથી ચાલતી. આ વિષય આપણો નિર્ણયનું મહત્વ આટલું બધું છે. પહેલા તો સવાલ એ ઉભો થાય છે આમાં, નાકનું ટેરવું નડે છે કે આટલા વર્ષથી સાંભળ્યા પછી હજી અમે નિર્ણય કર્યો નથી એમ કહેવા માંગો છો ને તમે, વાત એમાંથી આ ઊભી થઈ જાય. જો ચર્ચાની હેરણ ઉપર વાત આવે તો આટલા વર્ષથી ગુરુદેવને સાંભળ્યા, આટલો તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો, અમે સમજ્યા બીજાને સમજાવ્યા, અને આત્મા અમે જ આત્માનો નિર્ણય કર્યો નથી એવું આમાંથી ફલિત થાય તો આ તો બહુ મુશ્કેલી વાળી વાત છે. એટલે આ તકલીફ છે. પણ ઊંધા નિર્ણયનું લબ્ધ જેમને તેમ પડેલું હોવાથી આત્માના વિકલ્પ થવા છતાં, આત્માના વિચાર તત્વ વિચાર થવા છતાં તેમાં ચૈતન્યનો રસ ઉપજતો નથી. લખ્યું છે સંક્ષેપમાં, પણ એની પાછળ આટલી વાત છે કે રાગ રસ ને ચૈતન્યનો રસ માનવા જેવો નથી, અને ચૈતન્યનો રસ અને રાગનો રસ બે જુદી જુદી વાત છે, બે એક વાત નથી. તેવું ઊંધા લબ્ધનું જોર કામ કરે છે, ત્યાં ચૈતન્યનો રસ ઉપજતો નથી, તેવું ઊંધા લબ્ધનું જોર કામ કરે છે. એ શું બતાવે છે? કે જોર લબ્ધનું બરાબર પ્રવર્તી રહ્યું છે અહીંયા. ત્યાં આત્માના સ્વરૂપ સંબંધિત વિચારણાનો ઉપયોગ નિરર્થક થાય છે, સફળ થતો નથી. નિરર્થક થાય છે એટલે પ્રયોજન, અર્થ નામ પ્રયોજન, નિષ્પ્રયોજન, પ્રયોજન સિદ્ધ થતું નથી ત્યાં, અથવા કાર્યગત થતો નથી. એ ઉપયોગ છે, પોતાનું કાર્ય સિદ્ધ કરી શકતો નથી. એવું જ લબ્ધનું જોર સર્વદશામાં હોય છે. આવું સર્વદશામાં એટલે સમ્યક દર્શન પછીની દશામાં પણ લબ્ધનું જોર આવું જ કામ કરે છે. સવળું અહીંયા જેમ મિથ્યાત્ની દશામાં અવળું કામ કરે છે એમ સમ્યકની દશામાં એ સવળું કામ કરે છે. અને એ લબ્ધનું જોર સવળું કામ કરે છે એ વાતને ચર્ચવા માટે આખો નિર્ગ્રહ અધિકાર લીધો છે. સમ્યક દ્રષ્ટિનો ભોગ નિર્જરાનો હેતુ છે. લોકો ભડકે તો સારું છે કે કુંકુંદાચાર્ય લખ્યું છે. ગુરુદેવને તો લોકો વિરુદ્ધમાં જતા હતા, એ આ તો આવું કે છે, પણ આ તો મૂળ આચાર્ય છે જેની આમનાય ચાલે છે. કુંકુંદ આમનાય કહેવામાં આવે છે. એમની ગાથા કહેવા એ માગે છે કે ત્યાં પણ એનું દ્રવ્ય શુદ્ધત્વ રૂપ પરિણમે છે, એનું લબ્ધનું જોર કામ કરે છે અને એનો અશુભ ઉપયોગ નિરર્થક જાય છે એમ કહેવા માંગે છે. અવળી દ્રષ્ટિથી લઈએ તો એમ થાય કે આ તો સારું સમ્યક દ્રષ્ટિને ભોગે નિર્જરાનો હેતુ. આપણે સમ્યક દ્રષ્ટિ થઈ ગયો તો પછી ભોગ બધો નિર્જરાનો હેતુ થઈ જાય. તને પહેલેથી જ અવળી દ્રષ્ટિ છે, તને સમ્યક દ્રષ્ટિ થવાની જ કીધી, એ તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પછી તો અમૃતચંદ્રાચાર્ય બધા કળશોમાં એ ગાથાને સમર્થન આપીને પછી બીજા કળશોમાં કોઈ સ્વચ્છંદમાં ન જાય એના માટે બીજા પદો રચ્યા છે. પણ એક વખત તો એમને ટીકાકાર આચાર્યને એવું સમર્થન આપ્યું 150માં કળશમાં કે હે સમ્યક દ્રષ્ટિ, પૂર્વકર્મના યોગે ભોગ ભોગના સંયોગો હોય તો એ પૂદગળ કરત અપરાધ તને નથી, એ પૂદગળનો અપરાધ છે, તારો અપરાધ નથી. તું ભોગને ભોગ ભૂંક્ષ્વ એવો શબ્દ વાપર્યો છે. એટલે ભૂંક્ષ્વ એટલે આજ્ઞાર્થ ભોગ. ઠીક, અમે રાજુભાઈ આવતા હતા મંચનમાં, એ તો વિકલશનના હાથમાં આવ્યો. અમારે ચર્ચા ચાલતી હતી કે બાબાજી વિશે ન સમજાય એવી વાત છે. આવી વાત સમયસરમાં લખી છે, આ કઈ મગજના તાર ઝણઝણાટ થઈ જાય એમ છે. શું કે છે આચાર્ય, મર્યાદા આ જાતની છે, આમાં દ્રષ્ટિકોણ આ જાતનો છે, સામાન્ય દ્રષ્ટિકોણથી આ વાત સમજવાની નથી, આની પાછળનો દ્રષ્ટિકોણ પકડીને આ વાત સમજવાની છે. પછી થોડું ઘણું હળવું થયું, પણ એક વખત તો એમ થયું કે મગજમાં ધમધમાટ થાય છે, આ શું કહે છે, સમાચારમાં આવું કહે છે. એટલે તો એમને ખુલાસો કરવો છે અમૃતચંદ્રાચાર્યને સ્વચ્છંદના વિષયમાં. પણ એક વાર તો ટીકાકાર આચાર્યને અનુકૂળ લખ્યા પછી બાકીનો ખુલાસો કરે છે. જો ટીકા કરવાની શૈલી એમની, પૂર્વાચાર્યની વાતને એક વાર તો પોતે સમર્થન આપે છે. આપ એમ કયો છો કે સમ્યક દ્રષ્ટિનો ભોગ નિર્જરાનો હેતુ છે, તો હું એમ કહું છું કે એ તમના ભોગને ભોગવો, પરદ્રવ્ય કરતો અપરાધ તને નથી જા. પછી ખુલાસો કરે છે કે આમાંથી કોઈ આવી રીતે અહંકાર કરે, આવી રીતે કોઈ સ્વચ્છંદ કરે, આવી રીતે કોઈ દ્રષ્ટિ ઊંધી રાખે, પોતે મિથ્યા દ્રષ્ટિ છે, તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે, બધી વાત પછી પાછળથી કરે છે. પણ એક વખત આચાર્ય મહારાજને પૂર્વાચાર્યને સમર્થન આપીને એમનો દ્રષ્ટિકોણ તોડવો નથી એમને સીધો, એ તો ટીકા એટલા માટે કરવા પોતે ઊભા થયા છે કે એમની વાત બધી એમને માન્ય છે અને એમની વાતના ટેકામાં ટીકા કરે છે. ટીકા કરતા જેને માન્ય રાખે છે એને પોતે કથનની અંદર સમર્થન આપે છે અને કોઈ ભૂલ ન કરે એના માટે પોતે સ્પષ્ટીકરણ આપે છે. એમ ન કરીને સીધું સ્પષ્ટીકરણ આપે તો એ કહેનારની વાતને તોડે છે એવો સીધો પ્રકાર ઊભો થઈ જાય. પણ એવું કોઈ સમજદાર તો એવું કરે
નહીં. 2000 વર્ષ પહેલા શ્લોક ગાથામાં સમજી જતા
દિવસે દિવસે ઘટતું જાય છે, એ ધોરણ છે સમજવાનું, યોગ્યતાનું, એ ઘટતું જાય છે. એટલે સૂત્રો ઉપરથી જ્ઞાન થતું હતું, એને એમાં ટીકાની આવશ્યકતા ઊભી થઈ. એ ટીકા ઉપર ગુરુદેવે પ્રવચનો કર્યા, કેમ કે હવે સીધું ટીકાવાળું શાસ્ત્રાંતિને સમજે એ પણ પરિસ્થિતિ દેખાતી નથી. હતા જ ને શાસ્ત્રો તો આ શાખ છેલ્લા 100-200 વર્ષમાં છે. દિગંબર સમાજમાં કોઈ સમયસારને સમજ્યું નથી, ઉલટાનો સમયસારને અભરાઈ ચડાવવાની વાત પાકી થઈ ગઈ કે સમયસાર તો મુનિઓને વાંચવાનું શાસ્ત્ર છે, ગ્રસ્તોએ વાંચવું નહીં. જાઓ આ પરિસ્થિતિ ઉભી છે, કેમ કે ટીકા વાળું શાસ્ત્ર પણ કોઈ વાંચી શકવામાં અને સમજી શકવા માટે એનું યોગ્યતા વાળું ન રહ્યું. ગુરુદેવ પ્રવચન કર્યા, પ્રવચનો સારું થયું કે ગ્રંથારૂપ થયા છે, અને આ ટેપમાં પણ અવાજમાં પણ મુદ્રિત છે. યોગ્યતા હશે, પાત્રતા હશે, પકડશે તત્વને. એવું જ લબ્ધનું જોર સર્વદશામાં હોય છે. અર્થાત હવે જે દ્રષ્ટાંત એવો છે, દશામાં સમ્યક દ્રષ્ટિને લબ્ધ જ્ઞાનમાં આત્મા હોવાથી પર પદાર્થમાં ગયેલા ઉપયોગનું જોર ચાલતું નથી. એ ઉપયોગ છે એ જોર વિનાનો થઈ જાય છે, તાકાત વિનાનો થઈ જાય છે. નિર્ણય થાય છે ત્યાં પણ પગ પાછા પડે છે, એ વાત આવી ગઈ શ્રીમદજીના શબ્દોમાં. તો અહીંયા તો અનુભવ થઈ ગયો છે, એને તો પગ પાછા પડે એમાં કઈ પ્રશ્ન, પ્રકૃતિ જોર ખાતી નથી. ઉલટાનો ગુરુદેવ તો એમ કહે છે, જ્યાં સ્વાનુભૂતિ થઈ ત્યાં આખું જીવન પલટાઈ જાય છે. આખું જીવન પલટાઈ જાય છે, જાણે કે નવો અવતાર થયો. ઠીક, બીજો અવતાર થયો હોય, કોઈ સાધારણ ગરીબ પ્રાણી હોય, ઈથરે હાલ હોય, દરિદ્ર હોય, પણ કોઈ મંદકષાયના ફળમાં સીધો દેવલોકમાં જાય અને દૈવી સાહેબીમાં ઉપજે અને એટલી બધી ત્યાં સંપત્તિ હોય કે એને દરિદ્રતાની કલ્પના કરવી મુશ્કેલ છે. તો એને એમ થાય આ તો કોઈ નવો જ અવતાર છે, અહીંયા બધું જ જુદું છે. ત્યાં ભૂખ લાગતી અવધિ જ્ઞાન હોય છે તો આહાર શોધવા નીકળવું પડતું કે ક્યાં આહાર મળશે કે નહીં મળે. અહીંયા તો આહાર લેવાનો વિકલ્પ કરવો પડતો નથી. 2000-10000 વર્ષે અંદરથી અમી છૂટે છે અને તૃપ્તિ થાય, કાંઈ આ આહારનું પ્રયોજન નથી. જ્યાં જુઓ ત્યાં એકદમ બધા જ સુંદર પદાર્થો જોવા મળે છે, સુંદર શબ્દો સાંભળવા મળે છે, સુગંધ બધે મળે. પાંચે ઇન્દ્રિયોના વિષયમાં બધે સાતાવિધની નવો અવતાર છે. અહીંયા કે છે કે હા, એથી જુદો હતો, એકદમ નવો અવતાર છે. આખું જીવન પલટાઈ જાય છે અને સંસારના બધા રસ છે એ સુકાઈ જાય છે. તમામ પ્રકારના સંસાર સુખના બધા રસ એના સુકાઈ જાય છે, જાણે કે નવો અવતાર. એવું જીવન આખું પલટો મારી જાય છે. એને ઉપયોગ પર પદાર્થમાં જાય તો પણ તે ઉપયોગમાં જોર ચાલતો નથી, કેમ કે એના પર પદાર્થ સંબંધીના જે રાગાદી ભાવો છે એ સુકાઈ ગયા છે. બીજાના નિર્જરાધિકારમાં બહુ શબ્દો લીધા છે, લુખો થઈ ગયો છે, નિરસ થઈ ગયો છે, સ્વામિત્વમાં એનું છૂટી ગયું છે, જુદો પડી ગયો છે. રાજમલજીના શબ્દ પ્રયોગ નિર્જરાધિકારમાંથી લ્યો તો 9-10 શબ્દો આ એક જ વાત, એક જ ભાવ સમજાવવા માટે એમણે લીધા છે. 9-10 શબ્દનો પ્રયોગ કર્યો છે, જુદા જુદા કળશમાં કર્યો છે. પણ લગભગ 9-10 શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેમ ઉલટી દશામાં પણ લગ્નની વિપરીતતા હોય નીચે શિક્ષા દ્રષ્ટિકોણમાં, ત્યાં સુધી સ્વરૂપ વિચારણાનો ઉપયોગનું જોર ચાલતું નથી. આ તત્વ વિચાર કરનારને અહીંયા સ્પષ્ટીકરણ મળે છે કે તારું જોર ક્યાં ચાલે છે એ પહેલા જો. ત્યાં સુધી ચૈતન ઉપર જોર નહીં જાય નિર્ણયથી, ત્યાં સુધી તારા તત્વ વિચારનું શું મૂલ્ય છે એનું કોઈ મૂલ્ય હોતું નથી. ત્યાં સુધી સ્વરૂપ વિચારણાનો ઉપયોગનું જોર ચાલતું નથી. તેથી લગ્નમાં રહેલ વિપરીત નિશ્ચય ટળવો જોઈએ, નાશ થઈ જવો જોઈએ. અને તે ક્યારે ટળે છે, નાશ થાય છે કે તે યથાર્થ સ્વરૂપના ભાવ વાસનથી ટળે છે. ઊંધા નિર્ણયને કોણ બદલાવે, કોણ ઉથલાવે, આખો નિર્ણય ઉથલાવી નાખે કોણ? એ સ્વરૂપનું ભાવ વાસન. જે સ્વરૂપમાં અનંત સુખનો સાગર ભર્યો છે, પ્રત્યક્ષ સુખનો સાગર છે, એના ભાવનું ભાષણ એની બધી જગ્યાએ, બહારમાં જેટલી જગ્યાએ સુખની કલ્પનાને આભાસ થયો તો એ બધાને ખલાસ કરે છે. ત્યાં તો આભાસ માત્ર, કલ્પના માત્ર હતું, ઠગારો નિર્ણય હતો. ઠગાતો તો હું આ નિર્ણયથી, ક્યાંય સુખયુક્ત તો છે નહીં, સુખની વૃદ્ધિ નથી, અને સુખ તો મારા આત્મામાં બેહદ ભીરમ છે, સુખ ભીરમ છે. સુખ તો ક્યાંથી લેવાનું છે? અંતર્મુખ થતા ત્યાંથી સુખ મળશે, બાકી તો કોઈ ઉપાય નથી આનો સુખનો. એ આખો ભાવ ભાષણ થતા ફેરફાર થઈ જાય છે. એટલે યથાર્થ સ્વરૂપના ભાવ ભાષણથી વિપરીત નિશ્ચય ટળવો જોઈએ, તે ટળે છે. અને જ્યારે એ નિશ્ચય ટળે છે ત્યારે ચૈતન્ય વિરી નિષ્પૂર્ણા થાય છે. આગળ જે લીધું ને, ચૈતન્ય વિરી વિરી નિષ્પૂર્ણા થાય છે. 7માં 62માં પાને છે ને નીચે, શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ તો એના વિરીમાં સ્વભાવ સન્મુખ નિષ્પૂર્ણા ચાલ્યા કરે. આ સમ્યક પહેલાની વાત છે. સન્મુખ સ્વભાવ સન્મુખ થયો છે ને તો સમયસારને 144મી ગાથામાં જ્ઞાન પ્રધાન કથન લઈને વાત કરી છે કે મતિ જ્ઞાનની વૃત્તિ અને શુદ્ધ જ્ઞાનની વૃત્તિઓ મર્યાદામાં આવે છે એટલે સન્મુખ થાય છે. અહીંયા પુરુષાર્થની પર્યાયની મુખ્યતાથી, પુરુષાર્થની મુખ્યતાથી કહે છે કે સ્વભાવ સન્મુખ નિષ્પૂર્ણ ચાલ્યા કરે. જ્ઞાન અને પુરુષાર્થ બે ગુણોમાં આ ફેર પડે છે એમ કેમ છે. સમ્યક પહેલા દિશા ફેર થાય છે જ્ઞાનમાં અને દિશા ફેર થાય છે પુરુષાર્થમાં, બે વાત જેવી છે. અને આત્મકાર્ય કરવામાં આ બે ગુણનું જ મુખ્ય કાર્ય છે. જ્ઞાનનો ક્ષોભસમ અથવા જ્ઞાનની વ્યક્ત શક્તિ અને પુરુષાર્થનો ક્ષોભસમ, વિરિગુણનો ક્ષોભસમ કે જે વ્યક્ત પુરુષાર્થ રૂપ છે, આ બે જો સાચી દિશા પકડે તો કાર્ય સંપન્ન થાય. આ બેની દિશા જ્યાં સુધી સન્મુખની ન થાય તો ઊંધી ને ઊંધી ઉલટી પર સન્મુખની રહ્યા કરે, ત્યાં સુધી કોઈ રીતે કામ થાય એવું નથી. ભલે ને ગમે તે દીક્ષા લઈને, જપ તપ કરીને, અનુપૂર્વક ભણીને ગમે તો ઊંધો પડી જાય છે, તપ કરીને ઊંધે માથે લટકે ને શરીર સૂકવી નાખે, ઉપવાસ કરીને કોઈ રીતે એને આત્મહિત થાય એવું નથી. કેમ કે જ્યાં સુધી દિશા બદલી નથી ત્યાં સુધી એનો વિકાસ ઊંધી દિશામાં થવાનો, ક્ષયોક્ષમનો આ નિયમ છે કે જ્યાં સુધી યથાર્થતા ધારણ ન કરે ત્યાં સુધી વિકસિત પર્યાય હોવાથી, ક્ષયોક્ષમને વિકસિત પર્યાય હોવાથી એની તાકાત છે એ ઊંધું દ્રઢ કરવામાં ચાલી જાય છે. યોગ્ય દિશા પકડવી એ પહેલા અપૂર્વ છે. દિશા સન્મુખની થવી, એ દિશા બદલવી એ અપૂર્વ છે. એક વાર દિશા બદલાય, દિશા બદલાઈ જાય છે. ત્યારે ચૈતન્ય વીરની સ્ફૂર્ણા થાય છે અને તે ઉદ્યમ એટલે તે પુરુષાર્થ ભેદ જ્ઞાન કરવામાં કાર્યગત થાય છે. આ પુરુષાર્થનો ઉપયોગ ભેદ જ્ઞાન કરવામાં થાય છે, ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવામાં ચાલે છે અને એ ભેદ જ્ઞાન એને શુદ્ધ ઉપયોગ સુધી પહોંચાડે છે.
ભગવાન